જે આત્મજ્ઞાન જીવને પ્રયોજનભૂત છે, પ્રયોજનરૂપ છે, તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણવું અને સતશાસ્ત્રનું વિચારવું એ છે. અહીંયા ભેદ પાડ્યો છે એ પકડો, આમાં આ 575 ના સંદર્ભમાં પકડો. તો એમાં એમ કહ્યું છે કે આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગત વ્યવહાર વિશેષ બળ કરે છે. 108મા પત્રમાં શું કહ્યું? નિમિત્તાધીન દ્રષ્ટિ ફરી ફરી ચલિત થઈ જશે, ન થવા અચળ અને ગંભીર ઉપયોગ રાખો. અને ત્યારે વારંવાર સદગુરુનું મહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. સાક્ષાત છે ના, એમ નહીં, સાક્ષાત એટલે અંતરમાં સાક્ષાત છે એમ. અંતર એમ જ સ્વીકારે છે, અંતરનો ભાવ એ જ રીતે સ્થિર છે. આ જગતની અંદરમાં મને કોઈ તારક બળ હોય તો તે સદગુરુ છે. કારણ કે શાસ્ત્રોની અંદરમાં માર્ગ કહ્યો છે, મર્મ સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પણ જ્ઞાનીનો આરાધક કેટલા વખતમાં? અંતર્મુહૂર્તમાં. અને શું પામે? જ્ઞાનની પરાકાષ્ઠા પામે. શબ્દો છે એ શબ્દને શબ્દરૂપે રહેવા દીધા છે. ભાવનો પ્રવાહ આપણા આત્માની અંદરમાં પ્રદેશે પ્રદેશે ટચ કરી જાય. તો અહીંયા એવું કહે છે કે જીન વચનના અનુરાગી હોય અને જીન વચન અનુસાર આચરણ કરતા હોય. ભાઈએ કહ્યું કે એવું એક મહાત્મ્ય પ્રગટ થાય તો એમના પ્રત્યે ભાવ આવે. શ્રી સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય અને અન્ય સ્વચ્છંદ મટે. સ્વચ્છંદ મટે એટલે દરવાજો ખુલ્લો થઈ ગયો, ગ્રહણ થાય. સ્વચ્છંદ છે તે આડા સ્તંભ રૂપ છે. 254 માં ત્યાં સુધી તો પહોંચ્યા છીએ, બરાબર, જ્યાં સ્વચ્છંદ થોડી અથવા વધુ હાનિને પામ્યો છે ત્યાં માર્ગને રોકનારા ત્રણ કારણો અમે જાણીએ છીએ, એવું લખે છે. તો તે અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ માટે અને સેજે સેજે આત્મબોધ થાય. જો આવી દશા મેળવીને જો બોધ ગ્રહણ કરાય તો તે બોધનું અનન્યપણું ભાસે, અને જ્યારે અનન્યપણું ભાસે ત્યારે અનુરાગી થઈ જાય. મારે આ જ જોઈએ છીએ, મારે આ જ જોઈએ છીએ, મારે બીજું કશું જોઈએ. જ્ઞાન છે, બોધ છે, તે રસ્તો બતાવે છે, પણ રસ્તો કાપવાનું કામ આચરણનું છે. રસ્તો કાપવાનું કામ ચારિત્રનું છે. શાસ્ત્રમાં આંધળો અને લંગડાની બે કથા છે, દ્રષ્ટાંત આપ્યું છે. આંધળો છે પણ એના પગ સાબુત છે, તો તે ચારિત્ર છે, રસ્તો કાપે છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયાનો સમન્વય હોય ત્યારે મોક્ષ માર્ગની અંદરમાં પ્રગતિ છે. તો જે જીન વચન અનુસાર આચરણ પણ કરતા હોય એવા નિર્મળ અને ક્લેશ રહિત ચિત્તવાળા જે ચિત્તની અંદરમાં નિર્મળતા હોય, કેમ અર્થ કરશું? ચિત્તની અંદરમાં નિર્મળતા હોય એનો અર્થ કેમ કરાય? મળ એટલે વેરી ગુડ. રાગ દ્વેષ થોડાક દૂર છે, ભલે અલ્ટિમેટ તમે ગોલ કીધો છે, પણ અત્યારે મારે ચિત્તને નિર્મળ કરવા માટે ધીરે 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 મારે શું કરવું જોઈએ કે તમે જ્યાં જે કીધું એ જગ્યાએ આપણે પહોંચી શકીએ? તો સમયે સમયે ઉત્પન્ન થતા નિમિત્તોની અંદરમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જે આસક્તિ પડી છે, તે આસક્તિને હું મંદ કરતો જાઉં, એને હું શાંત કરતો જાઉં. જે 506 માં કંઈક વ્યાખ્યા લખી છે, તેથી ઉત્પન્ન થતો તે કષાય ક્લેશ, તેને હું ઉપશમ કરતો જાઉં. જગતના પદાર્થોથી સાચી સમજણ કેળવીને એમાંથી વિમુખ થતો જાઉં. જો ન થવાય તો નિયમપૂર્વક પણ એનાથી દૂર રહું, કારણ કે તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, તે ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ રહિત જે શુદ્ધ આત્મસ્વભાવ, તે રૂપ મોક્ષ છે. આત્મસિદ્ધિમાં શું કહ્યું? મોક્ષ માટે પાંચમા પદ, બીજી ગાથા, પાંચમા પદની પૂર્વી પદ પાંચમું સમાધાન, કુલ ગાથા ત્રણ, વચલી ગાથા કઈ છે? જેને પૂછે એને જ કહેવા દો ને, એને યાદ કરવા દે બિચારે. એ ગાથા નથી, આપણે અત્યારે જે વિચારણા ચાલે છે એના સંદર્ભમાં એ ગાથા આવી. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. ખ્યાલ આવ્યો? તો અંતરમાં નાના નાના પ્રયોગો ચાલુ કરવા જોઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું તો સૌથી પહેલી વાત એ કે આ પરિસ્થિતિ કેને કારણે થઈ? અહીંયા તો બધા એમ જ કહેવાના, મારા કારણે થઈ. બહારમાં એમ કહેવાના છે કે આ પૂર્વે આમ મને કંઈક મારી સામે હસી દઈ ને, એટલે કંઈક વાંધો છે એનો. અહીંયા કંઈક જવાબ, બહારમાં કંઈક જવાબ. હા કેમ ભાઈ? તો આ વાતને નિશ્ચય રૂપ કહેવાય? ઘડી ઘડી ફેરા કરે નિશ્ચય કહેવાય? ન કહેવાય. નાના પ્રયોગોથી ચાલુ કરો, લક્ષ્ય બાંધીને રાખો. બાંધો તમે જે ભૂમિકામાં હોય એ ભૂમિકા. તમે ગૃહસ્થીની ભૂમિકામાં છો, તમે કોઈ ટીચર છો, તમે કોઈ જે એન્જિનિયર છો, મને યાદ આવી ગયું, હે, તમે કોઈ ડોક્ટર છો, તમે જે છો તે તમારા ભાગે જે કામ આવ્યું છે એ તમારા કર્મએ આવીને ખડું કર્યું છે. હવે એની અંદરમાં તમે નિર્લેપ ભાવે તમે કામ કરો, એટલો જ ધર્મનો સાર છે. અહીંયા જુદી અપેક્ષાથી કીધો છે, ઓમાં જુદી અપેક્ષા. ધર્મના સાર તો કેટલાય કીધા છે અને બધા એમ કહે છે કે આ જ ધર્મનો સાર છે, એમ કહે છે પાછું, પણ અપેક્ષા જુદી છે, કારણ કે સ્યાદવાદ છે. તો આવા ચિત્તવાળા જીવો નિર્મળ ચિત્તની અંદરમાં એવી કોઈ પણ પ્રકારની નિર્મળતા ન રહે એનો અર્થ એમ છે કે ચિત્ત જેવું હોવું જોઈએ એવું રહે, એ નથી રહેતું આપણું. જો એવું રહે તો ધ્યાન સહજ થાય, પણ નથી થતું. એનું કારણ ગ્રહી રાખેલા આપણા આગ્રહો મતો એ બધું છે, એને કારણે નથી થતું. આગળ વધવા માટે આ બધી વસ્તુનો ત્યાગ નહીં કરવો પડે. જો આગળ વધવું હશે તો આ બધા જ આગ્રહો આ બધા જ મતો, આત્મસિદ્ધિમાં કેટલી બધી ગાથા લખી, સ્વચ્છંદ મતા આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ, મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદન પક્ષ. હજી એક ગાથા છે, પણ તશું કેટલું લખ્યું છે. તો આવા અને પાછું તકલીફ એ છે નથી છૂટતું, કારણ કે એ મત તરફ આપણને રાગ છે, આપણને જીન વચન તરફ રાગ નથી, આપણા મત તરફ આપણને રાગ છે, એ પ્રોબ્લેમ છે. અને જ્યાં સુધી આપણા મત તરફ આપણને રાગ છે ત્યાં સુધી જીન વચન ઉપરમાં રાગ આવે એવું નથી બને. એવું હવે નાવ ઇટ ઇઝ અપ ટુ અસ, આપણા ઉપર છે કે આપણે કયો રસ્તો પસંદ કરવો. વગર વિઝાએ ગમે ત્યાં જવું હોય ત્યાં જવાય એવું છે આ સંસારમાં, રાઈટ? તો અને ક્લેશ રહિત, ક્લેશનો એક અર્થ આર્થ ધ્યાન કરીએ આપણે. 569માં બે શબ્દ લખ્યા પહેલા જ વાક્યમાં, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આમાં ક્લેશ અને દુઃખ આ બે લખ્યા. કેટલાક લોકોએ એનો આવો અર્થ પણ કર્યો છે કે જે ઉપાય કરતા ખસી જાય એને ક્લેશ કહેવાય, અને ઉપાય કરતા પણ ખસે નહીં એને દુઃખ. આવો એક સરસ અર્થ કર્યો છે. ક્લેશ, આજે મને ગરમી થાય છે, પંખો હોય એટલે ગરમી દૂર થઈ, તો ગરમીથી ઉત્પન્ન થતો જે અંતરંગ ભાવ છે અણગમાનો કે વગેરે, એટલું ક્લેશયુક્ત પરિણામ છે. પણ જન્મ મરણનો ફેરો એ મારા માટે દુઃખરૂપ છે, કારણ કે એ હજી જાતો નથી. હું ઉપાય કરું છું તોય જાતો નથી, પણ તું ઉપાય સાચો નથી કરતો. ઉપાય કર. હવે જન્મ મરણનો ફેરો એ દુઃખરૂપમાં આપણે મૂકવો છે કે ક્લેશમાં મૂકવો છે એ નક્કી કરીને કયો. કેવી શારીરિક તકલીફ ને ક્લેશ? શારીરિક તકલીફ ને દુઃખ
છે?
ના ના, એ પણ ના ના. દુઃખ જ કહ્યું છે એટલે એ જ દુઃખ છે, સાચું દુઃખ જ એ છે. આપ શું કહો છો? ક્લેશ નો ઉપાય છે, ઉપાય તો દુઃખ નો બી છે, પણ એ તાત્કાલિક ઉપાય નો છે, ક્રમે કરી દેશે ઉપાય. એમ કહીએ તો હજી બરાબર થશે. ચાલો કાંઈ વાંધો નહીં, 15 ભાવે દુઃખ મટી જાય, આપણે તો જો ભાઈ 15 ભાવે જન્મ મરણથી મુક્ત થવાની નદીમાં નાવાનું છે, આપણે તો એ નદીમાં નાવાનું છે. કોઈ પણ રીતે 15 ભાવની અંદરમાં છૂટકો થવો જ જોઈએ. મધુભાઈ કે 15 ભાવની ધીરજ ક્યાં છે એમ કહે છે, એને શાલીભદ્ર યાદ આવી ગયા. ધન્નાએ કીધું તો એમ થયું, એ કે રોજ એક એક રાણી એટલે 32 દીહુ દીપ જીવવા ન જાવ, ઉતર નીચે. આ તો આપણી કાઠિયાવાડી ભાષામાં કેવું એ મેક્સિમમ લિમિટ છે આપણી, એ આપણી મેક્સિમમ લિમિટ છે. આજે જો તથા પ્રકારનું બીવ આવશો તો ત્રણ ભાવની અંદરમાં મુક્તિ થશે. બીવ આવો, બીવ આવવું બહુ અઘરું નથી, અઘરું નથી. બી વાવવામાં જે મૂળભૂત વાત છે, જે મૂળભૂત સંદેશો છે, જે મૂળભૂત બોધ છે, અથવા તો જેને એમ કહીએ કે જે યથાર્થ બોધ છે, એના પ્રત્યે અતિ અતિ નિર્મળ ભાવે તેનો સ્વીકાર કરો, અતિ અતિ પ્રેમ ભાવે તેનો સ્વીકાર કરો, હૃદયમાં રાખો અને આ જ કરવા યોગ્ય છે એવા ઉલ્લાસ ભાવથી એનો સ્વીકાર કરો. બી વવાઈ જશે. કૃપાળુદેવ મુનિને કહ્યું હતું કે આજે જે છે અમે તમને વાતો કરી છે એ અમે તમને બી વાયવું છે. એને ખોતરસણી એમ કીધું છે. ખોતરસણી એટલે આ જે વિચારરૂપ બી છે એ બીની અંદરમાં કોઈ સંકલ્પ વિકલ્પ ન કરશો, શંકા ન કરશો. આ જ વાત સાચી છે, આમ જ કરવા યોગ્ય છે એવા ભાવ સાથે તેનું એ વાતનું પોષણ કરજો. હે વિતરાગ, હે જગતગુરુ, આપનો જય હો. કારણ કે તમે જગતમાં સર્વશ્રેષ્ઠ છો, સર્વશ્રેષ્ઠ માર્ગના દાતા છો. તમે તિન્નાણંગ તારિયાણંગ બુદ્ધાણંગ બોયાણંગ મુક્તાણંગ મોયગાણંગ સબન્નુણંગ સબદરિષિણંગ તમે આવા છો. બીઠા દેવો જગતભરના તે થયું ઠીક માનું, બરાબર ને? મને નથી આવડતું, મને તો એનો એનો મર્મ પકડાઈ ગયો છે. સારું થયું બીજા દેવો જોયા, હવે ત્યાં રુચિ સ્થિર નથી થતી ના. પણ હવે જો એ શીતળા સાતમ હોય તો સાતમ તો બેનો એ કરવી જોઈએ ને, એમાં હું વાંધો? હા, છોકરા માટે, છોકરા માટે વાલા, છોકરાઓથી વધારે વાલું શું? છોકરાઓથી વાલું છું એના કરતા મોથી વાલું છું? ભય ગર્ભિત છે. પણ માન લ્યો ભય ગર્ભિત ન હોય તો પણ મારે તો બીજો પ્રશ્ન પૂછો છે, મોથી વાલું શું છે? જે દિવસે મોથી વાલા જીન વચન થશે તે દી મોહને ગયે છૂટકો છે. 537 માં કહ્યું છે મોહ ન આવ્યો, જુઓ 537 માં કહ્યું છે બેન કે તે નિરાધાર થયું છતું શેના આધારે ટકશે, એમ એમ લખે છે વાત. તો હે ભગવાન, હે જગતગુરુ, હે વિતરાગ, આપનો જય હો. હે ભગવાન, આપના પ્રભાવથી મને ભવ નિર્વેદ, માર્ગાનુસારિતા અને ઇષ્ટફળની પ્રાપ્તિ હોજો. આ ત્રણેય વસ્તુની પ્રાપ્તિના મૂળ કારણરૂપ, મૂળ કારણરૂપ એમાં બે, નિમિત્ત કારણ કોણ અને ઉપાદાન કારણ કોણ, કયો? એલા ભાઈ, પણ જેની સામે જોઉં છે એને કહેવા દો ને. ના ના, એમ નિમિત્ત જગતગુરુ, બરાબર. આમાં શું શબ્દ લખ્યો? વાંચો ને, પણ પ્રભાવથી, પ્રભાવ એવું ઉપાદાન કારણ છે આપણું. તમને પ્રમાણ આપું 901 ના પત્રનું, જોઈ લેજો. એવા ઉલ્લાસ ભાવથી જે જળ અને ચેતનનો ભીન કરે છે એ ઉલ્લાસ ભાવ છે, પ્રભાવ છે અંદરમાં. એવા પ્રભાવને કારણે, હે જગતગુરુ, આપના પ્રભાવને કારણે એની સ્થિતિ શું થાય છે? પ્રભાવ થતા 299 જગતની વિસ્મૃતિ થઈ અને સતના ચરણ તરફ હજી તો લક્ષ આવ્યું મારું. આ ગાથા પૂરતી જો વાત કરીએ તો હજી તો લક્ષ અને એ પણ બુદ્ધિમાં આવ્યું છે. હજી આપના પ્રભાવથી મને ભાવ નિર્વેદ પ્રભાવ અંતરમાં ઉભો થયો છે એ ઉપાદાન કારણ છે. અને આપનો પ્રભાવ બરાબર છે, પણ મને એનાથી શું થયું? તમારા પ્રભાવની અંદરમાં હું આવ્યો એટલે મને એવો એક ભાવ આવ્યો છે કે તમારાથી વિશેષ હવે કોણ છે જગતમાં? કોઈ નથી. મારા અંતરમાં ઉપાદાન કારણ તરીકે તમારા તરફનો મારો પ્રભાવ છે. તમારા પ્રભાવથી મને થયું છે એટલે તમે એક નિમિત્ત કારણ છો બરાબર. પણ મને શું થયું કે જેથી કરીને મેં તમારા પ્રભાવને સ્વીકાર્યો? મને શું થયું કે જેથી કરીને હું તમારા પ્રભાવની અંડરમાં આવ્યો? તો એટલે ઓલું નિમિત્ત કારણ થયું. પણ આપણા ભાવો જે પ્રકારના થયા, આપણા ભાવો જે શરણ ભાવ થયો, સમર્પણ ભાવ થયો, એ ઉપાદાન કારણ છે કે ભાઈ તમારા પ્રભાવની નીચે હું આવ્યો. અત્યારે આપણે કોના પ્રભાવની નીચે છીએ? અને બહારમાં કર્મના પ્રભાવમાં છીએ ને, કર્મના પ્રભાવની નીચે છીએ. આત્મસિદ્ધિમાં ચેતન જોની જ ભાવમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીંની જ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. કર્મના પ્રભાવની નીચે રહેલો આ જીવ, હું ચેતન છું એવી વાત તમે મને કરી, આવી વાત તો મને કોઈ બી કોઈએ નહોતી કરી, અથવા કરી હોય તો મારા લક્ષ્મણ નો આવે. હે, લક્ષ્મણ નું તો આવ્યું, પણ પ્રભાવ જયારે પ્રગટ થયો, એનું માત્મ્ય જયારે સમજાણું જગતગુરુનું, ત્યારે મને તમારા પ્રભાવને કારણે મારા અંતરંગ ભાવનો એવો ઉલ્લાસ ભાવ આવ્યો, એવો પ્રગટ ભાવ આવ્યો કે જે ભાવને કારણે આ ભાવથી મુક્ત થવાનો મને ભાવ આવ્યો છે. પણ એ હું એકલો કરી શકું એવી મારી શક્તિ મને નથી દેખાતી, તમારી કૃપાનું ફળ મને જોઈએ છે. જૈન દર્શનની એક વિધિ એમ કે છે કે કોઈને આશીર્વાદથી આ કાંઈ થતું નથી, પોતાના પુરુષાર્થથી થાય છે, આવું કહે છે. એ એક અપેક્ષા છે. અને સૌભાગભાઈએ કીધું છે કે સત્પુરુષની કૃપા એક બીજું કારણ છે, અને એમાં પરમ કૃપાળુદેવે હા પાડી છે. બંને અપેક્ષા એ બંને બરાબર છે. પેલું નિશ્ચય અપેક્ષા છે, આ વ્યવહાર અપેક્ષા છે. વ્યવહાર અપેક્ષા એ સદગુરુના બોધથી આવ્યું, અપૂર્વ ભાન નિજપદ નિજમાં હિ લયું, અને દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાં. આ જે વાતો લખી એમાં નેચરલી પોતાના પુરુષાર્થથી જ થયું છે, છતાં એ તરફ લક્ષ નથી, લક્ષ એમના તરફ છે, જગતગુરુ તરફ છે. 560માં લખ્યું છે, તમને તો મોઢે છે પત્રો બધા. 560માં એવું લખ્યું છે કે ઉપયોગની એકાગ્રતાથી જો મોક્ષ પ્રાપ્ત થતો હોય, એવું કંઈક લખ્યું છે આનાથી ધ્યાન નથી. જો જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે,
તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય. ઉપયોગ વારંવાર ચલિત થાય છે ને. હવે એક જ જગ્યાએ ઉપયોગ રહીએ કે મારે છૂટવું છે, બસ મારે છૂટી જવું છે, મારે નથી રહેવું હવે. જે ઘરની અંદરમાં ભૂતપ્રેત થતા હોય એમાં રહેવાનું કેવું ફાવે આપણને? આ સંસારમાં ભૂતપ્રેત છે, સમયે સમયે આપણા આપણા રંગ રાંગ અને ઢંગ બધા જુદા જ કર્યા કરે છે, એક મિનિટે મિનિટે. અરે ભાઈ, હવે તો આ વેશ પલટો કરી કરીને થાય કે હવે હવે પૂરું થાય તો સારું. આવું એક ભાવ નિર્વેદ આવવો જોઈએ. જેને સાચો ભાવ નિર્વેદ આવે છે એને સંવેગ વધે છે. સમકિતના પાંચ કારણ ખબર છે, સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુ. એક થોડું કહું એટલે બાકીનું બધું પૂરું કરી દઈએ. પાંચ કારણોમાં નિર્વેદ જે છે, અને આખું જૈન દર્શનની શરૂઆત દુઃખની મુક્તિમાં છે. દુઃખની મુક્તિનો આધાર લઈને જૈન દર્શન ચાલુ થયું છે એમ કહીએ તો ચાલે. અન્ય દર્શન સ્વર્ગની અપેક્ષા બતાવે છે, સુખને નજર સમક્ષ લઈ આવે છે. જૈન દર્શન દુઃખથી મુક્ત થવાની વાત પહેલા કરે છે. 375માં જ બનતા સુધી એ વાત લખી છે કે આ ક્લેશરૂપ સંસાર કેમ તૂટે, એવું કંઈક વાત લખી છે. તો અહીંયા આપના પ્રભાવથી મને ભવ નિર્વેદ માર્ગાનુસારિતા, મારું એવું કોઈ અધિકારીપણું પ્રાપ્ત થાય. અધિકારીપણ જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના આ નથી સમજાતું. સત્પુરુષનો યોગ હોય પણ જીવનું અધિકારીપણું હોય તો પણ ન સમજાય. જીવનું અધિકારીપણું હોય પણ તથારૂપ નિમિત્ત ના હોય તો પણ કામ બનતું નથી, કારણ કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. આમ બે અન્યોન્ય એવી રીતે બંધાયેલા છે. કોઈક પુણ્ય યોગે જીવ સત્પાત્રતા કેળવે છે ત્યારે કોઈ જ્ઞાનીનો યોગ પણ થાય છે, પણ એમની સાથે તથારૂપ ઋણાનુબંધ પણ હોવો જોઈએ, કારણ કે નહીં તો પ્રેમ આવતો નથી. એ મુશ્કેલી એ છે, મુશ્કેલી એ છે, પ્રેમ નથી આવતો. ખબર કદાચ પડી જાય કે ભાઈ જ્ઞાની છે. ઝવેરચંદ શેઠની મેળીએ કાવીઠામાં પ્રભુ પધાર્યા ત્યારે કેવા ભાઈ એને પૂછ્યું કે આ વચન કેમ લાગે છે, ત્યારે એમણે એવો જવાબ આપ્યો કે વચન તો કેવડી જેવા લાગે છે. કેવડી જેવા લાગવા છતાં કેમ નો કામ થયું? આ આખું જે પ્રેરક પ્રસંગમાં બધી આખી વિગત સરસ મજાની લખેલી છે. કેમ ન થયું કામ? કારણ કે જે 194માં પત્રમાં બે શબ્દ લખ્યા છે, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આ અચળ પ્રેમ ને પાછો પ્રેમમાં અચળ પ્રેમ લખો, આમ કઈ કૃપાળુદેવ ભૂલે એવા નથી. કૃપાળુદેવ ભૂલે એવા નથી, આપણે કદાચ ભૂલી જાય. અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને એ આવીએ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. અમારામાં આત્મભાવ આવી રીતે આવ્યો હતો. મહાવીર સાથેનું અનુસંધાન કેવું કર્યું જુઓ તો ખરા, 2500 વર્ષ પહેલા થયેલા મહાવીર, પણ જાતિ સ્મરણ જ્ઞાનનો એમને એમને બહુ મોટો સપોર્ટ મળ્યો, અતિ મોટો સપોર્ટ મળ્યો. આમ આમ ફિલ્મ જોતા હોય એમ જોતા હતા, એવી રીતે તાદ્રશ્ય કરીશું ક્યાંક, એવી રીતે થયું. મને ભાવ નિર્વેદ પ્રાપ્ત થાવ અને મારામાં એવું કોઈ અધિકારી પણ પ્રાપ્ત થાવ. અધિકારી પણ પ્રાપ્ત કરવા માટે અને ભાવના નિર્વેદના ભાવ ઉત્પન્ન કરવા માટે પણ આપની જરૂર છે, મારી શક્તિ નથી. અને ઈષ્ટ વસ્તુ શું છે એ પણ મને ખબર નથી, તમને જે ઈષ્ટ લાગે એ આપો. મૂંગો શું બોલે અને મૂર્ખો શું માંગે, પછી પાપી કહું છું કે તારું, મને એ પણ ખબર નથી કે મારે શું કરવું. આવી એક ભાવદશા આવે, એ ભાવદશાને શૂન્ય દશા કહી શકાય કે ન કહી શકાય, મને કઈ ખબર નથી. તમે કયો આ સમર્પણ છે, આ સમર્પણ છે. એવું એક ફીલ કરો, એવું ફીલ કરો કે કોઈક પ્રેરણાનો સ્ત્રોત તમારી અંદરમાં આવી રહ્યો છે અને તમને એ ગાઈડ કરે છે, તમને એ એક દોરી રહ્યા છે કે હવે મારે આમ કરવાનું છે. બોલો 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 જી, કામ થઈ જાય એટલે તો બોલું છું, કામ થઈ જાય એટલે તો કહું છું. એ ફીલ કરી શકાય છે ભાનુબેન, હું તમને સત્ય કહું છું, એ ફીલ કરી શકાય છે. આપણી કોઈ પણ શક્તિ ન હોવા છતાં આપણા હાથે કંઈક એવું થાય છે, આપણા માધ્યમથી થાય છે. એવું ઈષ્ટ ફળ આપો તમને જે ઠીક લાગે એ આપો. મારી જેટલી અધિકારીતા હોય એવું ફળ આપો, અને ફળ દેવું હોય તો દેવો, ના દેવું હોય તમારી ઈચ્છા. મીરાબાઈએ માગી લીધું, હું માત્ર તમારી ભક્તિ મારો એ જ મારે જોઈએ છે, મોક્ષ નથી માગ્યો. એક ભાવ દશા કેવી હોય જુઓ તમે. જે ગમે જગતગુરુ તે જગદીશને તેતણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કંઈ ન સરે. શું કામ અર્થ નથી સરતો તો મીંડો જો, પણ એ ભાવ નથી છૂટતો. અને સંકિતની અંદરમાં, સંકિત પ્રાપ્તિમાં પાંચ જે બાધાકારક કારણ છે એમાંનો એક કારણ કર્તૃત્વ ભાવ છે. કોણ કરે છે આ? કરતા હોય છતાં હું નથી કરતો એવા ભાવની અંદરમાં કેમ આવી શકાય? મારા હાથે થઈ રહ્યું છે એ એક જ રીતે થાય કે દરેક પરિસ્થિતિની અંદરમાં ન્યારા ન્યારો ન્યારો રહેનારો એ આ બધી જ પરિસ્થિતિનો સાક્ષી બન્યા કરે ત્યારે. આ વાતને જરાક વિચારી જોજો. એક મૂળભૂત પોઈન્ટ તમને આપ્યો છે અત્યારે કે આ વાતને તમે વિચારી જોજો, તો તમે કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં અકર્તૃત્વ ભાવ તમારે કેળવવો હોય તો આની જરૂર પડશે. અને આ જ વસ્તુ એવી છે કે જે વસ્તુની અંદરમાં તમે રહો, તમારો સાક્ષી પહેલા હાજર હોય અને પછી ક્રિયા તરફ તમારી નજર હોય. 23મું, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા ગંભીર તેજસ્વી પવિત્ર સૌમ્ય અને એવા બીજા સેંકડો ગુણોથી સંપન્ન મુનિ જ જીન વચનના મર્મને સમજાવી શકે છે. બે દિવસ પહેલા આપણે આ વાત કરી હતી કે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્ર બંને જાણે, બંને શાસ્ત્રોના, બંને દર્શનના, બંને વિચારધારાના મર્મને જે પકડી શકે, જે શબ્દ કહેવાયા છે એની પાછળનો આશય આમ છે, એ વાત જેને વિચારવી ન પડે, સહજ એને એક સ્થિતિ ઊભી થાય, કોઈ પણ પ્રશ્ન વિચાર્યા વગર જે જવાબ આપે એનું નામ આશુપ્રજ્ઞ કહેવાય. કૃપાળુદેવ આશુપ્રજ્ઞ હતા, એને વિચારવું ન પડે. એ મારા વતી એક પેડો ખાજે, કેમ જીવ બધા રહી રહીને કેમ દાતા એવા, હે ઉઠમણામાં જાય છે, ઉઠમણામાં પેડો ન મળે, ના પાડે. મન ઉઠી જાય એનાથી મોટો પેડો કયો છે ભાઈ? સંસારથી મન ઉઠી જાય એનાથી મોટો પેડો છે કોઈ? ટેમ્પરરી છે. થયું તો સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્ર જેને હૃદયની અંદરમાં છે, એ કોને હૃદયમાં છે? કે જેણે જગત આખાનું જ્ઞાન, આખા તત્વનું જ્ઞાન, આખો દ્રવ્યાનું યોગ એના મનની અંદરમાં બહુ સ્પષ્ટ છે. નવ તત્વ જેના હૃદયની અંદરમાં સ્પષ્ટ છે, નવ તત્વની અંદરમાં જે બે તત્વ જે છે એ એના હૃદયમાં સ્પષ્ટ છે, અને સંયોગ વિયોગથી ઉત્પન્ન થતી સ્થિતિ જેને સ્પષ્ટ છે. આમ કરો તો બંધ છે ને આમ કરો તો મુક્તિ છે જેને સ્પષ્ટ છે. અને 322 માં લખે છે, બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે કહી છે તે દર્શન સમીપ મુક્તિનું કારણ છે. એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જો કોઈ યોગ્ય જીવ હોય, યોગ્ય પાત્ર હોય, યોગ્ય કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર પરમાત્મા છે. અને આ કાળે એ તીર્થંકર પરમાત્માના હૃદયનો આશય જો કોઈને વિશે હોય તો તે અમારે વિશે છે. અવગે છે એટલે ફેન્ટાસ્ટિક છે. એ જ્ઞાન કેવું છે, એની વર્તના શું છે, એ કેમ કરુણાભાવ ચિંતવે છે, એ કેમ તથારૂપ રહી શકે છે, નિર્લેપ કેમ રહી શકે છે, આ બધી વાત એક જ વ્યક્તિની અંદરમાં એક સાથે કેવી રીતે સંભવિત છે, આ બધી વાત આપણને નથી પકડાય એવું. જેમ જેમ જ્ઞાનનું ક્ષયોક્ષમ વધે, સમજણ વધે, અંતરમાં તથારૂપ વિતરાગતા પ્રાપ્ત થાય ત્યાર પછી આ વાત કંઈક પકડાય એવી છે. એ વાતને મુનિ કે જે જગતગુરુને સમર્પિત થયા છે એમના જ વચનોનું સતત એમને ચિંતન, રટણ, મનન, નિધિધ્યાસન છે. એમના મર્મને એમના ગુરુ દ્વારા જેણે જાણ્યો છે એવા મુનિ જ આ વાતને સ્પષ્ટતાથી સમજાવી શકે છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો, વિચાર તો એવો આવ્યો તો મને, પણ કાંઈ આપણું કયું હાલતું નથી. અત્યારે તમને વિચારણા માટે થઈને એ વાત મૂકી દઉં, સમય થઈ ગયો છે. કે શાસ્ત્રો શાંતરસ ગર્ભિત જે મૂકવામાં આવ્યા પરમ કૃપાળુદેવે કીધું, એમાં શાંતરસને શા માટે પ્રાધાન્ય આપ્યું છે જરાક વિચારજો. વાય સાહિત્યની અંદરમાં તો 6 રસ છે, આપણા જૈન દર્શન પ્રમાણે પણ કંઈક 8 રસનું વર્ણન છે. સાહિત્યમાં 9 રાખો, જે બાપુ બરાબર, તમારી વાત બરાબર સાચી છે એટલે બરાબર. હે
એના છઠ વખરા છે. પણ શું એ શાંત રસ શા માટે? આપણે અત્યારે માત્ર સૌને વિચારણા માટે મૂકી રાખીએ, બરાબર ને? આપણો ભાવ માત્ર સુખી થવાનો છે, આપણને દુઃખ ગમતું નથી, એમ દરેક જીવ સ્વભાવે એક સરખા હોવાથી દરેક જીવ સુખને જ ઈચ્છે છે, દુઃખ કોઈને પ્રિય નથી. જેવા જેવા કારણોથી મને દુઃખ મળે છે તેવા તેવા કારણો મારા હાથે ન થાઓ કે જેથી કોઈ બીજાને દુઃખ થાય. કોઈ મારી સામે ડોળા કાઢે તો મને દુઃખ થાય છે, તો મારે કોઈની સામે ડોળા નહીં કાઢવાના. કોઈ મને અપશબ્દ કહે તો મને દુઃખ થાય છે, તો મારે કોઈની સામે અપશબ્દ વાપરવા નહીં. કોઈ મને શાતા પૂછે તો મને અંતરમાં શાંતિ થાય છે, મને મજા આવે છે. આપણે બધાને શાતા પૂછીએ, એમ વિભાગ પાડી વિવેક પ્રગટાવી યોગ્ય અયોગ્યનો નિર્ણય કરી અયોગ્ય કાર્યને છોડી દેવા, યોગ્ય કારણોને અપનાવવા. વિવેક છે ત્યાં ધર્મ છે, વિવેક નથી ત્યાં ધર્મ નથી. વિવેકને પ્રાપ્ત કરવા માટે વિનય ગુણની જરૂર છે, અને વિવેક જો આવ્યો તો ક્રમે કરીને જે એગમ જાણાય તે સગમ જાણાય. વિશેષ અવસર
સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ શાંતિ અનંત સુધા મય જય પ્રણમુ પદ તે પર તે જય તે પ્રણ દેવ કી જય, ભગવાન કી જય.